Doug Engelbart, અંતસુધી વિચાર્યું. AI ફર્સ્ટ તરીકે સામૂહિક IQનો વધારો TLDR. કૃત્રિમ બુદ્ધિ KI એ મુખ્યત્વે એટલા માટે મહત્વપૂર્ણ નથી કે એકલા લોકો કંઈક થોડું ઝડપથી પૂર્ણ કરે છે. તેનો સાચો ઐતિહાસિક મૂલ્ય એમાં છે કે તે સામૂહિક IQ વધારે છે. વધુ લોકો ઝડપથી સ્પષ્ટ વિચાર કરી શકે છે, ચોક્કસ રીતે લખી શકે છે, વધુ સારી રીતે અનુવાદ કરી શકે છે, વધુ સ્વચ્છ રીતે સંકલન કરી શકે છે અને તેથી ઊંચા સ્તરે સાથે મળીને કામ કરી શકે છે. બિલકુલ અહીં જે ડગ એંગલબાર્ટની મૂળભૂત કલ્પનાની આધુનિક આગળવટ છે. મુખ્ય બાબત મશીન નથી, પરંતુ લોકોની સંયુક્ત માનસિક અસરકારકતા છે. એંગલબાર્ટ માટે કમ્પ્યુટર જે રીતે વિચારવર્ધક ડેંકફેસ્ટાકર હતું, તે જ રીતે AI ફર્સ્ટ સામૂહિક બુદ્ધિની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે. ખાસ કરીને મહત્વનું એ છે કે AI કાઈ લેખિત પ્રભાવશક્તિને લોકશાહી બનાવે છે. ઓછી રૂટિન, નબળી ભાષા અથવા ઊંચી ઔપચારિક લાયકાત ધરાવતા લોકો ઘણી ઝડપથી જોડાવા યોગ્ય અને ઉત્પાદક બની શકે છે. તેથી માત્ર વ્યક્તિગત આઉટપુટ જ નહીં, પરંતુ આખા ટીમો અને સંસ્થાઓની કાર્યક્ષમતા પણ વધે છે. બેસ્ટ ફાર્મિંગ આને જાગૃત રીતે ગોઠવે છે. ઓફલાઇન ફર્સ્ટ, AI ફર્સ્ટ સેકન્ડ. પહેલા વાસ્તવિક જીવન પાયો તરીકે, પછી KI સ્પષ્ટતા, અસરકારકતા અને સંકલન માટેનું સાધન તરીકે, ફીડ, નશો અથવા વૈકલ્પિક દુનિયા તરીકે નહીં. આ લેખનો મુખ્ય વાક્ય તેથી આ છે, AI ફર્સ્ટ માત્ર નવો ટેકનિક ટ્રેન્ડ નથી, પરંતુ કલેક્ટિવ IQનો પ્રયોગમાં અવતાર છે. વાસ્તવિક પ્રશ્ન, અમારા સમયનો સૌથી મહત્વપૂર્ણ ટેકનોલોજીકલ પ્રશ્ન એ નથી કે મશીનો કેટલા શક્તિશાળી બને છે, પ્રશ્ન એ છે કે લોકો મળીને કેટલી માનસિક અસરકારકતા મેળવશે. બિલકુલ અહીં સીતે વિચાર શરૂ થાય છે જે ડગ એંગલબાર્ટે વહેલી તકે ઓળખ્યો હતો અને જેને આપણે આજે ફરીથી વાંચવો જોઈએ. મુખ્ય બાબત ઉપકરણ નથી, ઇન્ટરફેસ નથી, નવીનતાના પ્રદર્શનનો ચમકારો નથી. નિર્ણયકારક એ છે કે લોકો જટિલ વાસ્તવિકતાને વધુ સારી રીતે સમજી શકે છે કે નહીં, વધુ સ્પષ્ટ રીતે સંચાર કરી શકે છે કે નહીં અને વધુ અસરકારક રીતે સાથે કામ કરી શકે છે કે નહીં. જેન ટેકનોલોજીને માત્ર એકલા હાથેના કામોના પ્રવેગક તરીકે સમજે છે તે બહુ નાનું વિચારે છે. સાચી ઐતિહાસિક ચળવળ વધારે ઊંડે ચાલે છે. સંસ્થાઓ અને નેટવર્કોની સંયુક્ત સમસ્યા ઉકેલવાની ક્ષમતા સાથે સંબંધિત છે. તે એ સ્તર સાથે સંબંધિત છે જેના પર લોકો એકબીજા સાથે વિચાર કરી શકે છે. ડગ એંગલબાર્ટને સાચી રીતે વાંચવો, ડગ એંગલબાર્ટને ઘણીવાર માત્ર માઉસ સુધી સીમિત કરી દેવામાં આવે છે. તે અનુકૂળ છે, પરંતુ ખોટું છે. તેનો સાચો વિચાર વધુ મોટો હતો. તે માત્ર કમ્પ્યુટરોની કાર્યક્ષમતા સુધારવા માંગતો નહોતો, તે માનવીય ક્ષમતા વધારવા માંગતો હતો જેથી જટિલ સમસ્યાઓનો સામનો કરી શકાય. આથી શરૂઆતથી જ વ્યક્તિગત ઉત્પાદન ક્ષમતા કરતા વધુ કંઈક અર્થમાં હતો. એંગલબાર્ટે કમ્પ્યુટરને જ્ઞાનકાર્યના વેસ્ટર્કર તરીકે વિચાર્યો. લોકોને વધુ સારા સાધનો સાથે વધુ ચોક્કસ રીતે પકડવા, રચના કરવા, સ્વરૂપ આપવાના, સંકલન કરવા અને નિર્ણય લેવા સક્ષમ થવું જોઈએ. અને તે પણ માત્ર એકલા નહીં, પરંતુ મળીને. તેના વિચારોનો સૌથી ઊંડો કોર ક્યારેય કોઈ ગેજેટ નહોતો. તે પ્રશ્ન હતો કે સામૂહિક બુદ્ધિ કેવી રીતે વધારી શકાય, KI સાથે શું બદલાય છે. હવે KI સાથે આ વિચારની નવી પાયાની પણ ઊભી થાય છે. પરંપરાગત કમ્પ્યુટરે કામને ડિજિટલ બનાવ્યું, તેને સંગ્રહ્યું, ગણતરી કરી, ગોઠવ્યું, દર્શાવ્યો. KI હવે મૂળ જ્ઞાન કાર્યમાં વધુ ઊંડે પ્રવેશ કરે છે. તે માત્ર માહિતી સુધીની પહોંચને જ નહીં, પરંતુ ભાષા, રચના, ડ્રાફ્ટ, વિશ્લેષણ, સારાંશ, અનુવાદ અને નિર્ણયોની તૈયારીને પણ મજબૂત બનાવે છે. આથી સાધનની ભૂમિકા બદલાય છે. તે હવે માત્ર કાર્યના અમલને સાથ આપતું નથી, તે કાર્યની માનસિક આકાર આપવાની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરે છે. ઢીલા વિચારોમાંથી ઝડપથી ઉપયોગી ડ્રાફ્ટ બને છે, અસ્પષ્ટ નોંધોમાંથી અનુસરવા યોગ્ય રચના બને છે, ભાષાકીય અનિશ્ચિતતામાંથી જોડાવા યોગ્ય સંચાર બને છે. બિલકુલ અહીં ઐતિહાસિક જંપલાવ છે. KI માત્ર વધુ ગતિ શક્ય બનાવતી નથી, તે આખી વિચાર શૃંખલાઓની લંબાઈ પર ઘર્ષણ ઘટાડે છે. સાચો જમ્પ લાભ એટલે સામૂહિક આઈક્યુ કેઆઈનો નિર્ણાયક લાભ, તેથી પ્રથમ સ્થાને વ્યક્તિગત સ્તરે નથી, તે સમૂહમાં છે. સામૂહિક આઈક્યુનો અર્થ એકલાન લોકોના બુદ્ધિમૂલ્યોના સરેરાશથી નથી. અર્થ એ છે કે કોઈ સંયુક્ત એકમની ક્ષમતા સંબંધિત સમસ્યાઓને મળીને સમજવી, સારા પ્રશ્નો પૂછવા, જ્ઞાન ગોઠવવું, તફાવતોને ઉત્પાદક રીતે પ્રક્રિયા કરવી અને તેમાંથી અસરકારક કાર્ય વિકસાવવું, આ જ ઉત્પાદક કેઆઈ ઉપયોગનો સાચો લક્ષ્ય માપ છે. નહીં કોણ સૌથી ઝડપી ઇમેઇલ લખે છે, પરંતુ કેતા ઝડપથી ઘણા ભાગીદારોમાંથી એક પ્રભાવશાળી સિસ્ટમ બને છે. કેતા ઝડપથી સંયુક્ત સમજણ ઊભી થાય છે. કેટલું ગેરસમજ, ખાલી દોડધામ અને ભાષાકીય ઘર્ષણ દૂર થાય છે. કોઈ સંસ્થા કેટલા ઝડપથી વિખરાયેલા જ્ઞાનમાંથી સંકલિત કાર્ય બનાવી શકે છે. કેઆઈ ત્યાં સામૂહિક આઈક્યુ વધારે છે, જ્યાં તે જોડાવા યોગ્યતા પેદા કરે છે. તે લોકોને સંયુક્ત કાર્યમાં જોડાવામાં મદદ કરે છે, ભલે અત્યાર સુધી રૂટીન, ભાષા અથવા ઔપચારિક સુરક્ષાએ તેમને મર્યાદા મૂકી હોય. જ્યારે ભાષા હવે અલગ પાડતી નથી, વ્યવહારમાં કદાચ આ બધામાંથી સૌથી ઊંડો ફેરફાર છે. આધુનિક સહકાર મોટા પ્રમાણમાં લેખિત છે, જે સ્વચ્છ રીતે સ્વરૂપ આપી શકે છે, તે નેતૃત્વ કરી શકે છે, સમજાવી શકે છે, સંકલન કરી શકે છે, દસ્તાવેજીકરણ કરી શકે છે, વાટાઘાટ કરી શકે છે અને જ્ઞાન આગળ આપી શકે છે. જે તે કરી શકતો નથી તે ઘણીવાર પોતાની સાચી ક્ષમતા કરતા નીચે રહી જાય છે. બિલકુલ અહીં કેઆઈ સત્તા સંતુલન બદલે છે. અનુવાદ વધુ તાત્કાલિક બને છે, અભિવ્યક્તિ વધુ ચોક્કસ બને છે. પહેલાથી માત્ર અંદાજે હાજર રહેલો વિચાર હવે એવી સ્વરૂપમાં લાવી શકે છે જેને બીજા સમજી શકે, આગળ વિચાર કરી શકે અને ઉપયોગ કરી શકે. નબળા અંગ્રેજી, અનિશ્ચિત લખાણ ભાષા અથવા વ્યાવસાયિક સંચારમાં ઓછી રૂટીન ધરાવતા લોકો તેમના બધા તફાવતો ગુમાવતા નથી, પરંતુ અગાઉની ઘણી અડચણો ગુમાવે છે. તેના કારણે સહકાર મૂળમાં બદલાય છે. અચાનક ઘણી વધુ વિષય નિષ્ણાતતા પરોપ્રમણ કરતી ભાષામાં રૂપાંતરિત થઈ શકે છે. વધુ લોકો દસ્તાવેજો, સંકલ્પનાઓ, મેમો, બ્રીફિંગ, અરજીઓ, વિશ્લેષણો અથવા મતદાનમાં ભાગ લઈ શકે છે, ભલે તેઓ પહેલાથી જૂની એલિટ ભાષાઓને સંપૂર્ણ રીતે ન આવરતી હોય. લેખન સંકોચનમાંથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે. આ માત્ર આરામ કરતા વધુ છે. આ એક માળખાકીય ફેરફાર છે. આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રોમાં લખાણ માત્ર સાથી માધ્યમ નથી, તે વાસ્તવિક સંકલન સ્તર છે. તેમાં ધારણાઓ દેખાય છે, નિર્ણયો સ્થિર થાય છે, હસ્તાંતરણ શક્ય બને છે, શોધો વહેંચી શકાય છે અને પ્રક્રિયાઓ સ્કેલ કરી શકાય છે. જ્યારે લખાણ નબળું હોય છે ત્યારે સહકાર મોંઘો બને છે. જ્યારે લખાણ મજબૂત હોય છે ત્યારે આખાની કાર્યક્ષમતા વધે છે. કેઆઈ આ ચોકસાઈને લોકશાહી બનાવે છે. દરેકને અચાનક તેજસ્વી લેખક બનવાની જરૂર નથી, પરંતુ ઘણી વધુ લોકો એવા સ્તરે આવી શકે છે જે સંયુક્ત કાર્ય માટે ઊંચી રીતે ઉપયોગી છે. તેઓ વધુ સ્પષ્ટ રીતે પ્રશ્નો પૂછી શકે છે, વધુ સ્વચ્છ રીતે અહેવાલ આપી શકે છે, વધુ સમજણપૂર્વક દલીલ કરી શકે છે અને વધુ રચનાત્મક રીતે વિચાર કરી શકે છે. આથી લેખિત ચોકસાઈ એક દુર્લભ સંસાધનમાંથી વધુ વ્યાપક રીતે ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે, અને બિલકુલ એ જ સામૂહિક આઈક્યુ વધારે છે. જ્યાં કેઆઈ લોકોને ઝડપથી જોડાવા યોગ્ય બનાવે છે. એક ટીમ માત્ર ત્યારે જારી બનતી નથી જ્યારે તેના શ્રેષ્ઠ લોકો વધુ ઝડપથી બને છે. તે ત્યારે સારી બને છે જ્યારે વધુ સભ્યો વહેલા જ એક ધારદાર સ્તરે સાથે કામ કરી શકે છે, જ્યારે નવા સહકર્મીઓ ઝડપથી દિશા મેળવી શકે છે, જ્યારે ઓપરેટિવ કર્મચારીઓ પોતાનો અનુભવ લેખિત રીતે ઉપયોગી બનાવી શકે છે, જ્યારે વિષયજ્ઞાન અભિવ્યક્તિની મર્યાદાઓ પર અટકી ન રહી, જ્યારે પ્રથમ સ્પષ્ટતા પહેલેથી હાજર હોવાથી પૂછપરછને વધારવાની જરૂર ન પડે. આ રીતે ઘણીની શાંત મૂલ્યવૃદ્ધિ ઊભી થાય છે. કેઆઈ બધાને સમાન બનાવતી નથી, પરંતુ તે કિનારે અને કેન્દ્ર વચ્ચેનું અંતર ઓછું કરે છે. તે લોકોને વહેલા અસરકારક બનવામાં મદદ કરે છે અને બિલકુલ એથી આખી સિસ્ટમની પ્રભાવશક્તિ વધે છે. આ એ બિંદુ છે જ્યાં આઈવર્ન્સ પોતાની સાચી પ્રતિષ્ઠા મેળવે છે. વાત ડિજિટલ સૌંદર્યની નથી, વાત આખા ટીમોના કાર્યાત્મક સ્તરની ઊંચાઈની છે. આર્થિક અને વૈજ્ઞાનિક ક્ષેત્રો સંકલન સમસ્યાઓ છે. જેટલી દુનિયા વધુ જટિલ બને છે, એટલા ઓછા એકલાન પ્રતિભાશાળી લોકો પૂરતા પડે છે. આર્થિક, વૈજ્ઞાનિક અને આધુનિક સંસ્થાઓ ભાગ્યે જ કાચા જ્ઞાનના અભાવને કારણે નિષ્ફળ જાય છે. તેઓ હસ્તાંતરણ, અસ્પષ્ટતા, ઘર્ષણ, ભાષા મર્યાદાઓ, ખરાબ રીતે દસ્તાવેજીકૃત નિર્ણયો અને અસંબંધિત વિચારને કારણે નિષ્ફળ જાય છે. જે આ પરિસ્થિતિમાં સામૂહિક આઈક્યુ વધારે છે તે માત્ર આઉટપુટ જ વધારે છે એવું નથી, તે કોઈ સિસ્ટમની ક્ષમતા વધારે છે કે તે મુશ્કેલ વાસ્તવિકતાને મળીને પ્રક્રિયા કરી શકે. આ દરેક એકલાન કાર્યક્ષમતા વધારાથી વધુ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે. કંપનીઓમાં તેનો અર્થ છે વધુ ઝડપી જોડાવા યોગ્યતા, વધુ સરી સમન્વયતા, વધુ સ્પષ્ટ જવાબદારીઓ, વધુ શીખવા સક્ષમ ટીમો. વિજ્ઞાનમાં તેનો અર્થ છે વધુ સમજણપૂર્વકના મધ્યવર્તી પગલાં, શાખાઓ વચ્ચે વધુ સારી સહભાર, શોધોની વધુ સ્વચ્છ સંક્ષેપતા. બંને કિસ્સામાં લાગુ પડે છે. માત્ર વ્યક્તિ જ મજબૂત બનતો નથી, સંયુક્ત વિચારશક્તિ વધુ મજબૂત બને છે. શા માટે આઈવર્લ્ડ સ્ટેક વ્યવસ્થાનો પ્રશ્ન છે? બિલકુલ તે માટે. માત્ર વધુ કાયાઈને દૈનિક જીવનમાં ઢોળી દેવું પૂરતું નથી. આ હથિયાર માત્ર ત્યારે જ ઉત્પાદક બને છે જ્યારે તે સારી વ્યવસ્થામાં સમાયેલ હોય. જે ડિજિટલ રીતે પહેલા ફીડમાં જાય છે તે પહેલા વિખેરાણમાં જાય છે. જે ડિજિટલ રીતે પહેલા સાધનમાં જાય છે તે પહેલા અસરકારકતામાં જાય છે. આ શૈલીનો પ્રશ્ન નથી, આ ધ્યાનની આર્કિટેક્ચરનો પ્રશ્ન છે. આઈવર્ન્સ એટલે તેથી ટેકનિક પ્રત્યેનો ઉત્સાહ નથી. તેનો અર્થ એ છે કે દિવસ અને કામનો પહેલો ડિજિટલ ઝગ્રીફ સ્પષ્ટતા, રચના, ડ્રાફ્ટ, શીખવા અને અમલીકરણ તરફ દોરવો, પહેલા સાધનમાં, નહીં કે પહેલા તે સિસ્ટમમાં જે ધ્યાનને ચૂસી લે છે. ઓફલાઇન ફર્સ્ટ, આઈવન્સ સેકન્ડ. અહીં બેસ્ટ ફોર્મિંગની ખાસ તીક્ષ્ણતા છે. સૂત્ર ઓફલાઇન ફર્સ્ટ, આઈવન્સ સેકન્ડ કોઈ શણગારાત્મક ક્રમ નથી, તે એક માનવવિજ્ઞાન અને એક પ્રથા વર્ણવે છે. વાસ્તવિક જીવન પાયો રહ્યા છે. શરીર, ઊંઘ, હાજરી, સંબંધો, કંક્રીટ વાસ્તવિકતા, જવાબદારી, તેના પર ડિજિટલ વર્સ્ટેરકુંગનો સ્તર આવે છે. વૈકલ્પિક દુનિયા તરીકે નહીં, પરંતુ હથિયાર તરીકે. કેઆઈ બીજી જગ્યાએ આવે છે કારણ કે તેને જીવનની સેવા કરવી જોઈએ, તેનો ઉલટો નહીં. બિલકુલ તેથી એઆઈ વર્સ્ટ ઉત્પાદક બને છે. તે પ્રેરણા, વિક્ષેપ અથવા ડિજિટલ સ્વવિસ્મૃતિની સેવામાં નથી, તે સ્પષ્ટતા, સંકલન અને અમલીકરણની સેવામાં છે. આ રીતે કેઆઈ કોઈ નશો નહીં, પણ માનસિક અસરકારકતાની ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને છે. અને બિલકુલ આ ફ્રેમમાં સામૂહિક આઈક્યુ પણ વધી શકે છે, એ રીતે કે માણસ ડિજિટલમાં પોતાને ગુમાવ્યા વગર. એઆઈ વર્સ્ટ એ પ્રયોગમાં કલેક્ટિવ આઈક્યુ છે. જો આજે ડગ એન્ડલબાર્ટને અંત સુધી વિચારીએ તો તે નોસ્ટાલ્જિયા દ્વારા નહીં, પરંતુ પરિણામદાયકતા દ્વારા. તેનો સાચો પ્રશ્ન હતો કે ટેકનોલોજી માનવની સંયુક્ત સમસ્યા ઉકેલવાની ક્ષમતા કેવી રીતે વધે છે. કેઆઈ સાથે આ પ્રશ્ન દૈનિક પ્રયોગમાં આવે છે. માત્ર નિષ્ણાતો લાભ લેતા નથી, માત્ર વિશેષજ્ઞો નહીં, માત્ર પહેલેથી જ ઝડપી લોકો નહીં, અચાનક ઘણી મોટી સંખ્યામાં લોકો, વધુ સારી શ્રિફ્ટ, વધુ સ્પષ્ટ રચના, વધુ ચોક્કસ અનુવાદ અને વધુ અસરકારક સંકલનમાં ભાગ લઈ શકે છે. બિલકુલ એથી સમૂહની બુદ્ધિ વધે છે. આ એઆઈ વર્સ્ટનો સૌથી ઊંડો અર્થ છે. કોઈ ટેકનિક ટ્રેન્ડ નહીં, કોઈ નવું રમકડું નહીં, પરંતુ દૈનિક જીવનમાં કલેક્ટિવ આઈક્યુનો પ્રયોગાત્મક સ્વરૂપ.